તારીખ 9/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 850 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 494.
આત્માને શાંતિ જોઈએ છે, તો તે શાંતિ પૂર્ણ અને સાદી અંતકાળ સુધી રહે એવી હોવી જોઈએ. જીવનો સ્વભાવ શાંત અને સુખમય છે, તેથી સર્વ જીવને શાંતિ જોઈએ છે, સર્વ જીવને સુખ જોઈએ છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ પ્રાણીને શાંતિ અને સુખ જોઈએ, અને તે પણ સદાને માટે જોઈએ અને પૂરેપૂરી જોઈએ, કેમ કે સ્વભાવ પણ પૂર્ણ છે. શાંત સ્વભાવ, સુખમય સ્વભાવ એ સ્વભાવ છે અને સ્વભાવથી પૂર્ણ પણ છે. તેથી જીવને જીવનું સ્વરૂપ છે એવું રહેવાનો ભાવ, વગર વિચારે, વગર સમજે, વગર નક્કી કરે, સહજપણે અને સ્વાભાવિકપણે છે. જીવો જીવનો સ્વભાવ છે, જીવું જીવનું મૂળ સ્વરૂપ છે, તેવી એને ઈચ્છા થવી, એવું ન હોય તો અવસ્થામાં એવી એને ઈચ્છા થવી એ સ્વાભાવિક છે, એવો એક બોલ છે નિત્યતાનો. કે જીવ સ્વરૂપે નિત્ય હોવાથી એને સદાને માટે જ્યાં મમત્વ કરે છે તે પદાર્થો, અન્ય પદાર્થો પણ એને નિત્ય જ રાખવા જોઈએ છે. જેમ કે દેહાત્મ બુદ્ધિ છે તો દેહ એને નિત્ય રાખવો છે, દેહનો નાશ થાય એના અભિપ્રાય વિરુદ્ધ છે. મકાન, કુટુંબ, પરિવાર જ્યાં જ્યાં મમત્વ છે ત્યાં બધે એને નિત્યતા જોઈએ છે, અનિત્યતા એને જોઈતી નથી. અનિત્યતા પ્રત્યક્ષ દેખાય છે, અનિત્યતા નિત્ય નહીં થઈ શકે એવી જે એક નક્કર હકીકત છે એને જાણે છે કે આ દેહ અનિત્ય છે અને રહેવાનો નથી, આ સંયોગો પણ અનિત્ય છે અને રહેવાના નથી, તો પણ એની અનિત્યતા એને મંજૂર નથી. એનો એ સ્વીકાર નથી કરતો, અને સ્વીકાર નથી કરતો તેથી જે કાંઈ અનિત્ય પ્રસંગો બને છે એની સામે એને ખેદ થયા વિના, દુઃખ થયા વિના રહેતું નથી. જેમ નિત્ય એનું સ્વરૂપ છે તેથી સર્વત્ર જ્યાં જ્યાં એનું મમત્વ છે ત્યાં એ નિત્યપણું ચાહે છે. એ જ પ્રકારે સ્વરૂપ પૂર્ણ હોવાથી એને જે કાંઈ જોઈએ છીએ તે પૂર્ણ જ જોઈએ છીએ, કાંઈ અધૂરું જોઈતું નથી. જગતની સંપત્તિ ઈચ્છે છે તો પણ પૂરેપૂરી ઈચ્છે છે, કેટલી જોઈએ કે અનંત જોઈએ કોઈને એની લિમિટ નથી, એટલી જોઈએ. અનલિમિટેડ, કેમ કે સ્વરૂપ પૂર્ણ છે. તેથી જ્યાં જ્યાં મમત્વ કરે છે ત્યાં પણ એને કોઈ મર્યાદા નથી. અમર્યાદ સ્વરૂપ છે તો અમર્યાદ એને મૂકવું જોઈએ. એવી જ રીતે શાંતિ અને સુખ એનું સ્વરૂપ છે તો એને સુખ અને શાંતિ, ગમે તેમ કરીને પણ સુખ શાંતિ, ખાઈને પણ શાંતિ જોઈએ છે અને ભૂખા રહીને શાંતિ જોઈએ છે, બેસીને સુખ જોઈએ છે અને સુઈ રહેવાથી પણ એને સુખ જ જોઈએ, ચાલવાથી પણ સુખ જોઈએ છે અને નહીં ચાલવાથી પણ એને સુખ જ જોઈએ છે, ગમે તે પ્રકારે એને સુખ જોઈએ છે. અને એ સુખ શાંતિ માટે પોતે કલ્પેલા ઉપાય એને અનાદિથી કર્યા છે. બધા જ જીવો પ્રયત્નવાન રહે છે પોતાની સુખ શાંતિની પ્રાપ્તિ માટે, પણ સુખ શાંતિ ખરેખર ક્યાં છે, કેવા છે, કઈ રીતે પ્રાપ્ત કરાય છે તેના અજ્ઞાનને લીધે તે સાચા ઉપાયને કરી શકતો નથી અને જૂઠા ઉપાય કરીને સુખ શાંતિ મેળવવાને બદલે દુઃખને મેળવે છે. એ અનુસાર કહે છે કે આત્માને શાંતિ જોઈએ છે અને તે પણ એની પૂર્ણ શાંતિ હોવી જોઈએ અને સર્વકાળને માટે, જ્યારથી મળે ત્યારથી અનંતકાળ પર્યંત પૂર્ણકાળ માટે એને સુખ શાંતિ રહે એવી હોવી જોઈએ, એમ હોવું જોઈએ એવી એની ભાવના છે. તેવી શાંતિ કોને થાય અથવા તેવી શાંતિ કેમ કરીને થાય, કે જેણે આત્માના ઉઘાડ અને વિકલ્પ દ્વારા આત્મા તરફ વલણ કરીને નિર્ણય કર્યો કે ઉપાધિક ભાવ છે તે બધો છોડવા યોગ્ય છે અને નિરુપાધિક સ્વભાવ છે તે આદરણીય છે, એમ દ્રવશ્રુત વડે નિર્ણય કરે, એવા નિર્ણય કરનારને દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એનો પણ નિર્ણય હોય છે. એ મુદ્દો લીધો છે ચાલુ અધિકાર ઉપર. પહેલા અધિકારમાં દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ લીધું છે કે દેવગુરુ શાસ્ત્ર કેવા હોય, તો એ વાત સાથે સાથે નિર્ણયમાં લઈ લીધી છે. મનુષ્ય ગતિ છે એટલે તિરિયન ચાર્જની ગતિમાં, નારથીમાં એ પ્રકારનો વિકલ્પ નથી દેવગુરુ શાસ્ત્રનો, કેમ કે ત્યાં એવા નિમિત્ત પણ નથી દેવગુરુ શાસ્ત્રના. એનો અર્થ એ થયો કે જ્યાં વિષય સામે આવે ત્યારે નિર્ણય કરવાનો એનો પોતાનો ધર્મ છે, નિર્ણય કરવાની એની ફરજ છે, નિર્ણય કરવાની એની જવાબદારી છે. જેમ કે છ દ્રવ્ય છે તો છ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ એ અપ્રયોજનભૂત છે. તો અપ્રયોજનભૂત છે અને તિર્યંચને કે નારકીને એનો વિકલ્પ કે એનું જ્ઞાન થતું નથી, છતાં પણ સત્શાસ્ત્રમાં એનું નિરૂપણ આવે છે તો એને સંમત કરવા કે ન સંમત કરવા એના ઉપર એને દેવગુરુ શાસ્ત્રને સંમત કરવા અને ન સંમત કરવાનો આધાર રહેલો છે, નહીતર વિષય પ્રયોજનભૂત નથી. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશકાળ એ વિષય પ્રયોજનભૂત નથી. એની સાથે જીવના પરિણામને શુદ્ધિ અશુદ્ધિનો કોઈ પ્રકાર ઉપજતો નથી કે ધર્માસ્તિકાયના લક્ષે એને વિભાવ થાય કે એને આકાશના લક્ષે વિભાવ થાય, એવું તો કાંઈ બનતું નથી. જે કાંઈ વિભાવનું નિમિત્ત છે એ તો પુદ્ગળ પર્યાયો છે, તે સ્થૂળ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય એવા. પણ સત્શાસ્ત્રમાં જો એ છ દ્રવ્યનું નિરૂપણ છે અને એ સંમત ન કરે પૂર્વ સંસ્કારને વશ, એનું જ્ઞાન એની બુદ્ધિ સંમત ન થાય, તો એ વિષય અપ્રયોજનભૂત હોવા છતાં સત્શાસ્ત્રને એ સંમત કરતો નથી, સત્શાસ્ત્રના કહેનાર એવા દેવ અને ગુરુને એ સંમત કરતો નથી અને એ રીતે પ્રયોજનમાં હાનિ ઊભી થાય છે. તમારે થોડો આ વિષય હમણાં એ રીતે ચર્ચાનો કે આ પ્રતિમાનું પ્રકરણ ચાલ્યું, બહારનો વ્યવહારનો વિષય છે, એ તો વિધિ વિધાનનો વિષય તો ચોખ્ખો બાહ્ય વ્યવહારનો છે, અને એ તો અપ્રયોજનભૂત છે કે પ્રયોજનભૂત છે. તો એ વિષયની અંદર જ્ઞાનીઓએ જે કહ્યું અને જ્ઞાની જે કહે તે સંમત કરવું તે પ્રયોજનભૂત છે, એમ પછી એનો સ્વીકાર અસ્વીકારનો છેડો ત્યાં આવે છે, એવો વિષય બને છે. એટલે ભલે વિષય સીધો પ્રયોજનભૂત ન હોય તાત્વિક દ્રષ્ટિએ, તો પણ એના નિરૂપણ કરનાર કોણ છે એને સંમત અસંમત કરવા વિશેનો જ્યાં પ્રકાર ઊભો થાય છે ત્યારે જીવે એનો નિર્ણય કરવો પડે છે. અને જો જીવ એનો નિર્ણય ન કરે તો એ કહેનારને અસંમત કરે છે, એવો પ્રકાર ઉત્પન્ન થાય. એટલે અહીંયા એમ કહે છે કે જેણે આત્માના ઉઘાડ અને વિકલ્પ દ્વારા દ્રવસૂત વડે નિર્ણય કરે, દ્રવસૂત એટલે સતશ્રુત દ્વારા, સતશ્રુતમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ જે રીતે નિરૂપણ કર્યું છે, જેવું નિરૂપણ કર્યું છે એવો નિર્ણય કરે, અને એ નિર્ણય કરતા પર્યાયમાં જે પ્રયોજન છે કે ઔપાધિક ભાવ છોડવા યોગ્ય છે, જેટલા જેટલા ઉપાધિક ભાવના પ્રકાર છે તે તમામ વિભાવિત પ્રકાર છે, અને વિભાવથી સ્વભાવ નિરુપાધિક ભાવે નિરુપાધિક સ્વરૂપે છે, એ પ્રકારે જે પોતાના હિત અહિત અથવા શાંતિ અશાંતિના ભાવનો નિર્ણય કરે છે, એવા નિર્ણય કરનારને દેવગુરુ શાસ્ત્રનો પણ નિર્ણય અવશ્ય થવો ઘટે છે, મનુષ્ય ગતિમાં એ પ્રયોજનભૂત થઈ જાય છે. દેવગુરુ શાસ્ત્ર તો પોતાને તો પોતાના સ્વભાવ અને વિભાવ સાથે પ્રયોજન છે, દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપમાં કદાચ ભૂલ રહી જાય તો એ તો ક્ષયોક્ષમની ભૂલ ગણવી જોઈએ. ક્ષયોક્ષમની ભૂલ નહીં, અહીંયા જે આ વિષય સામે આવ્યો છે દેવગુરુ શાસ્ત્રનો, ત્યારે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ અનેક પ્રકારે જગતમાં પ્રસિદ્ધ છે, તેમાંથી વિતરાગી દેવ, વિતરાગી ગુરુ અને વિતરાગી શાસ્ત્ર કેવા હોય તેનો યથાર્થ નિર્ણય સંમત અસંમત કરવાની દ્રષ્ટિએ એને પોતાને એ પ્રયોજનભૂત છે. ત્યાં પ્રયોજન સાથે એનો સંબંધ જોડાય છે, પોતાના પ્રયોજન સાથે. જે જીવને પૂર્વમાં ઊંધા સંસ્કારથી વિપર્યાસ બુદ્ધિ ચાલી આવી છે, એ બુદ્ધિના વિપર્યાસમાં એ દેવ સાચા દેવગુરુ શાસ્ત્રને સંમત નહીં કરવાને બદલે ફેરફારવાળા અન્યથા દેવગુરુ શાસ્ત્રને સંમત કરે તો ત્યાં એને પ્રયોજનમાં હાનિ થાય. જે દેવગુરુ શાસ્ત્રનો યથાર્થ નિર્ણય ન કરી શકે તે દ્રવસૃત દ્વારા વિભાવ અને સ્વભાવનો યથાર્થ નિર્ણય ન કરી શકે, અને વિભાવ અને સ્વભાવનો નિર્ણય ન કરી શકે તેને વિભાવની ઉપાધિ છોડવા યોગ્ય છે, નિરુપાધિક સ્વભાવ આદરણીય છે, આદરવા યોગ્ય છે, એ વિશે પણ એને કોઈ પણ રીતે અંગીકાર થઈ શકે નહીં, સમજણમાં એના નિર્ણયમાં જ ન આવે અનુભવ કરવો બીજો વિષય છે, નિર્ણયમાં જ એને ન આવે, નિર્ણય જ નથી શકે એ પરિસ્થિતિ ઊભી થાય. જી નક્કી જ નથી એનું પણ પ્રયોજન. આમ તો શું છે કે દરેક જીવને સુખનું પ્રયોજન છે, દરેક જીવને સુખ જોઈએ છીએ, પણ એનો સાચો ઉપાયની ખબર નથી. એટલે જૂઠા ઉપાય દ્વારા પ્રત્યેક જગતના પ્રાણી સુખની પાછળ દોડે છે, સુખ મેળવવા પાછળ દોડે છે, અને સુખ પ્રાપ્ત કરવાને બદલે ઉલટાના દુઃખને પ્રાપ્ત કરે છે. આ સ્થિતિ છે જગતના જીવોની. એટલે જાણે અજાણે પ્રયોજન સુખનું છે. હવે એ પ્રયોજન જે સુખનું છે એ પ્રયોજન હાંસલ કરવા માટે એને દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય હોવો જોઈએ. સત્સુખ દ્વારા એને ઔપાધિક ભાવ અને નિરુપાધિક ભાવનો પણ એને નિર્ણય કરવો જોઈએ. કેમ કે પ્રયોજન ઉપાધિથી દુઃખ છે અને નિરુપાધિથી સુખ છે, એને પ્રયોજનનો સીધો સંબંધ ત્યાં છે. દેવગુરુ શાસ્ત્રનો વિશેષ વિષય લીધો છે કેમ કે ત્યાં અધિકાર મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ ચાલે છે. આ અધિકાર કે દેવગુરુ શાસ્ત્ર કેવા હોવા જોઈએ એનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ. કોઈ તર્ક કરે કે તિર્યંચ ક્યાં દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય કરે છે, તો પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને પ્રાપ્ત થાય છે. સાતમી નારકીનો નારકી ક્યાં નિર્ણય કરે છે કે ત્યાં એ વિષય સામે નથી, પણ અહીંયા જ્યારે વિષય સામે આવે છે ત્યારે એને પ્રયોજન સાથે સંબંધ જોડાઈ જાય છે. છ દ્રવ્યની જેમ કેમ કે કહેનારની પ્રમાણિકતા અને કહેનારની નિર્દોષતાનો નિર્ણય કરવા જતા એમાં તત્વનો નિર્ણયનો સવાલ ઊભો થાય છે. જેમ કે દેવ તત્વ છે તો જે જાણે અર્યંતને દ્રવ્યથી ગુણથી અને પર્યાયથી, તે આત્માને જાણે અને તેનો મોક્ષ થાય. પ્રવચન 80 ગાથા. તો આમ દેવના સ્વરૂપ સાથે આત્માના સ્વરૂપનો સંબંધ ત્યાં ઊભો થાય છે. આવા દેવ હોય તો મૂળમાં આત્મા આવો હોય તો આવા દેવ હોય. જે જીવો દેવને દોષ સહિત સ્વીકાર કરે છે, સદોષ સ્વરૂપે દેહને દેવને સ્વીકારે છે, તે આત્માને નિર્દોષ સ્વરૂપે સ્વીકારે એવું કદી ન બની શકે. એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો નિર્ણય થાય, શ્રદ્ધામાં સ્વીકાર થાય એવું ન બને. આમ સિદ્ધ સંબંધ પ્રયોજન સાથે આવી જાય. કે પૂર્ણ સાદી અનંતકાળની પૂર્ણ શાંતિ જીવને જોઈએ છીએ, તો એવી શાંતિ કોને થાય કે જેણે આત્માના ઉઘાડને વિકલ્પ દ્વારા, એટલે વર્તમાનમાં જ્ઞાન અને ચારિત્ર ગુણ જે પરિણમે છે એમાં ઉઘાડ છે, ઉઘાડ અને વિકલ્પ બે બોલ લીધા છે. ઉઘાડ એટલે વર્તમાન જ્ઞાનનો ક્ષોભસમ છે, કે જે જ્ઞાન વર્તમાનમાં શક્તિ કેટલી વ્યક્ત છે, જ્ઞાનની કાર્ય કરવાની શક્તિ કેટલી વ્યક્ત છે એને ઉઘાડ કહે છે. અને વિકલ્પ એટલે ચાલતો રાગનો પર્યાય, જે વિચારની દિશામાં એક સાથે હોય છે. એકનું જ્ઞાન અજ્ઞાન દિશામાં કામ નથી કરતું, ત્યાં વિકલ્પરૂપ રાગ સાથે ભળીને બંને એક સાથે મળીને કામ કરે છે કોઈ પણ પદાર્થનો નિર્ણય કરવામાં, જેને આપણે વિચાર કહીએ છીએ. વિચારની અંદર બે ગુણના મુખ્ય પર્યાય છે, બે મુખ્ય ગુણના પર્યાય છે. એક જ્ઞાન ગુણનો અને એક ચારિત્ર ગુણનો વિકલ્પ એટલે રાગ. તો ત્યાં શું છે કે તીવ્ર રાગ હોય અથવા વિકલ્પ કે ચારિત્ર કે રાગ કે જેમાં કષાય છે એમાં તીવ્ર કષાય હોય તો પણ તત્વ નિર્ણય ન થાય. અને ઉઘાડરૂપ જ્ઞાન એટલું બધું બંધ થઈ ગયું હોય કે જ્યાં મન ન હોય, જાણપણારૂપ જ્ઞાન એ એટલું ઢંકાઈ ગયું હોય, એટલું આવૃત હોય કે જેને મનનો ઉઘાડ ન હોય, મન સુધી જેનો પહોંચ ન હોય, એટલે અસંગનીપણું હોય તો એ નિર્ણય ન કરી શકે. એટલે ઉઘાડરૂપ જ્ઞાન એ મન સહિતનું હોવું જોઈએ અને રાગરૂપ વિકલ્પ એ તીવ્ર કષાયરૂપ પાપરૂપનો હોવો જોઈએ. તત્વ નિર્ણયના કાળે આટલી સ્થિતિ અનિવાર્ય છે. પાપરૂપ વિકલ્પમાં એટલે અશુભ ઉપયોગમાં ચાલતો પરિણમતો જીવ તત્વ નિર્ણય ન કરી શકે. તત્વ નિર્ણય કરવા કાળે એને શુભ ઉપયોગમાં આવવું રહ્યું અથવા કષાયની મંદતાના કાળમાં જ એનો રાગ અને વિકલ્પ કામ કરે તત્વ નિર્ણય તીવ્રતાના કાળમાં ના કરી શકે. આટલો એનો એક નિયમ છે, નીચેનો પાયો આટલો તો હોવો જોઈએ. એટલે કે છે જેણે આત્માના ઉઘાડ અને વિકલ્પ દ્વારા આત્મા તરફ વલણ કરીને પાછો રાગ તરફ અનાદિનું વલણ છે, પર તરફ અનાદિનું વલણ છે, એ વલણથી નિર્ણય નહીં કરવાનો એમ કહે છે. નિર્ણય કરવામાં આત્મા તરફ વલણ કરીને નિર્ણય કરવો. આત્માનું સ્વાભાવિક લક્ષણ જ્ઞાન છે, એ જ્ઞાનના આધારે જ્ઞાનમય આત્માનો નિર્ણય કરવો. વલણ આત્મા તરફ થવું જોઈએ. વલણ એટલે મુખ્યતા. આપણે વલણને વિચારીએ તો માણસ બંને બે વાત જાણતો હોય. ઘણી વાર શું બને છે કે આ સાચું છે ને આ ખોટું છે, પણ ખોટાનું વલણ ન છોડી શકતો હોય અને સાચાનું વલણ ન કરતો હોય પક્ષને કારણે. એવું બને છે કે તો એનો અર્થ શું થયો કે એની મુખ્યતા છે. એને એમ જ્ઞાન અને રાગ બંને હોવા છતાં જ્યાં સુધી રાગની મુખ્યતા છે જે અનાદિથી છે જીવને, ત્યાં સુધી જીવનું વલણ રાગ પ્રત્યે છે. અને જ્યાં સુધી જીવનું વલણ રાગ પ્રત્યે છે ત્યાં સુધી એનું જ્ઞાન સાથે સાથે વિચાર દિશામાં કામ કરતું હોવા છતાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય ન થાય. ભ્રમથી એવું લાગે ખરું કે શાસ્ત્ર વાંચીએ છીએ, બુદ્ધિ શક્તિ છે, વિચાર શક્તિ છે, શાસ્ત્ર વાંચીએ છીએ અથવા પ્રત્યક્ષ જ્ઞાનીને સાંભળીએ છીએ કે આત્મા આવો છે અને એ અમારા વિચારથી અને અમારા કષાયની મંદતાના બંને ઉઘાડ અને વિકલ્પ બંનેમાં અમને સંમત થાય છે કે આત્મા આવો જ છે, તો પણ અંદરમાં જ્યાં સુધી વલણ રાગ ઉપર છે ત્યાં સુધી તે નિર્ણય યથાર્થ નિર્ણય અથવા ખરો નિર્ણય નથી. ટૂંકા વચનમાં પણ એક વાત બહુ મર્મની નાખી છે કે આત્મા તરફ વલણ કરીને રાગ રહિત જે જ્ઞાન સ્વભાવ છે તે આત્મા છે, તેના તરફ વલણ કરીને જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થાય અને રાગની મુખ્યતા ન રહે એવું વલણ થાય ત્યારે જેણે એવો નિર્ણય કર્યો એ પ્રકારે નિર્ણય કર્યો એમ. નહીતર તો નિર્ણય તો જેટલા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એ બધા નિર્ણય તો કરે જ છે આત્માનો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વચતુષ્ટયથી આત્મા આવો છે, દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવગુણ ગુણી ભેદ એ બધું જાણવા મળે છે. પ્રમાણની નિક્ષેપથી એની જાણવાની જે પદ્ધતિ છે તેનાથી જાણે છે. તો એવું જાણે અને તે શાસ્ત્રને અનુકૂળ જાણે, શાસ્ત્ર કહે તેનાથી વિરુદ્ધ જાણે એમ નહીં, એનું અર્થઘટન બરાબર શાસ્ત્ર કહે તેવું હોય, તો પણ નિર્ણય સાચો ક્યારે? કે રાગનું વલણ મુકાય અને સ્વભાવનું વલણ થાય. વલણ એટલે મુખ્યતા, રાગની મુખ્યતા છૂટે અને સ્વભાવની મુખ્યતામાં આવીને, જ્ઞાનની મુખ્યતામાં આવીને, જ્ઞાનના આધારે જ્ઞાનનું, જ્ઞાન ક્રિયાના આધારે, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય, ત્યારે એ નિર્ણય બરાબર. એવો નિર્ણય કર્યો હોય તો એને શાંતિ ઉપાધિક ભાવ અને નિરુપાધિક સ્વભાવનો નિર્ણય થાય. એ નિર્ણય થાય એમાં વિવેક પણ થાય કે આ ઉપાધિ ભાવ છોડવા યોગ્ય છે અને નિરુપાધિક ભાવ, નાતા દ્રષ્ટા સ્વભાવ તે એક જ આદરણીય છે. અથવા એને પોતાનો જ્ઞાન સ્વભાવ નાતા દ્રષ્ટાપણે જણાય છે, નિશ્ચિત થાય છે, દેખાય છે, અને એ જાણે છે કે આ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં, જ્ઞાતા દ્રષ્ટાપણામાં જેટલો રાગનો ઔપાધિક ભાવ કર્તૃત્વથી જે ઊભો થાય છે એ જ દુઃખનું કારણ છે, ત્યાં જ આકુલતા ઉત્પન્ન થાય છે. રાગ જ્ઞાન કે જે રાગને કરતું નથી, કરી શકતું નથી, સમયસારની 92, 93, 94, 95 ગાથા, 92 માનીને 5 ગાથા એના ઉપર છે, વિષય 91 થી શરૂ કર્યો છે, એ 5-6 ગાથામાં એ વિષય લીધો છે કે જેમ જ્ઞાન ઉદગળના શીત ઉષ્ણ પર્યાયને કરી શકતો નથી, જ્ઞાન જળના રજકણના ઠંડાપણાને કે રજકણના ગરમપણાને જ્ઞાન કરી શકતું નથી, પણ જાણી શકે છે કે અત્યારે ઠંડી પડે છે કે અત્યારે ગરમી પડે છે, પણ ઠંડી ગરમીને જ્ઞાન કરતું નથી જાણતું હોવા છતાં, તેમ જ્ઞાન રાગને જાણી શકે છે પણ જ્ઞાન રાગને કરી શકતું નથી. એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. એવું જ્યારે એને પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સમજાય છે ત્યારે રાગનું કર્તૃત્વ તે જ મૂળમાં ઉપાધિ છે મિથ્યાત્વ સહિતની, એને સમજાય છે કે જ્ઞાનમાં રાગ તે હું, એમ રાગમાં પોતાની સત્તા પકડવી અને રાગનું કર્તૃત્વ થવું, બે કાર્ય એક સાથે થઈ જાય છે. જ્યારે પોતાના સ્વભાવને જીવ ચૂકે ત્યારે રાગ તે હું, એમ રાગમાં પોતાની સત્તાનો અનુભવ કરે, મિથ્યા અનુભૂતિ, અને રાગને હું કરું છું એવો પણ મિથ્યા અનુભવ કરે. પણ જ્ઞાન રાગને કરી શકે નહીં અને જ્ઞાનમાં રાગની સત્તા પણ નથી. એવું આત્મા તરફ વલણ કરીને નિર્ણય કરે કે ઔપાધિક ભાવ તે બધો છોડવા યોગ્ય છે, કષાયના એક કણને, ઉપાધિના એક કણને પણ એ કરવા યોગ્ય, અંગીકાર કરવા યોગ્ય ન સમજે, તમામ પ્રકારનું દુઃખ, દુઃખ માત્ર જેમ મલિનતા છે, વિષ્ઠા છે, એ થોડી પણ શરીર ઉપર રાખવા કોઈ ચાહે નહીં, ભલે શરીર થોડું ખરાબ રહ્યું, કાંઈ વાંધો નહીં, ચાલે. તો મુખ ઉપર કોઈ રાખે, જીભ ઉપર કોઈ રાખે, તો આ તો સ્વાદનો વિષય છે. જેમ જીભ દ્વારા સ્વાદ લેવાય છે એમ જ્ઞાન દ્વારા આસ્વાદન થાય છે, કષાયની મલિનતાનું આસ્વાદન થાય છે. જેને એ મલિનતા સમજાણી છે, અશુચિપણું જેને સમજાયું છે, એ એને છોડવા યોગ્ય જ સમજે, એને રાખવા યોગ્ય સમજે, કોઈ પણ પ્રકારે રાખવા યોગ્ય સમજે, કોઈ પણ અપેક્ષાએ રાખવા યોગ્ય સમજે, એને નિરુપાધિ જ્ઞાન સ્વભાવ, પવિત્ર જ્ઞાન સ્વભાવ, સૂચિરૂપ જ્ઞાન સ્વભાવ એને સમજાયો છે એ વાત રહેતી નથી હતી. રાગ આત્માનું મલિન પરિણમન છે. આ એક ન્યાય કરનાર હોવા છતાં જ્યારે એને મટાડવો છે ત્યારે એને એના કર્તૃત્વમાંથી હટવું પડે છે. રાગનું કર્તૃત્વ અને રાગ પરિણમીને કરતા થાય છે, પરિણમે છે માટે કરે છે, અને રાગના કરવા પણ એ કરે છે, એ બે વચ્ચે ફેર છે. જેમ કે જ્ઞાનીને રાગ થાય છે, જ્ઞાન દશા થયા પછી પણ રાગ તો થાય છે. તો એ એક ન્યાય સમજે છે કે રાગરૂપ પરિણમે છે જીવ પોતે, અને તેથી તેનો તે કાર્યનો કરતા છે. એ પણ શુદ્ધ નયના વિષયભૂત જે આત્મા છે તે દ્વારા પોતે શુદ્ધ છે એમ પણ જાણે છે, કેમ કે શુદ્ધિ અશુદ્ધિનું જ્ઞાન સાપેક્ષ છે. શુદ્ધ અને અશુદ્ધ એક સાથે જ્ઞાન થાય, ઉપાધિ નિરુપાધિનું એક સાથે અપેક્ષિત જ્ઞાન થાય છે. કોઈ દિવસ એક વિષયનું જ્ઞાન ન થાય, બે વિષયનું સાથે એને કમ્પેરેટિવ નોલેજ કહે છે. તો એ જે અશુદ્ધિનું જ્ઞાન છે એમાં જીવ પોતે પરિણમે છે, છતાં કરતા થઈને એ ત્યાં પરિણમતા નથી. જ્ઞાની હું પણ જેને જ્ઞાનમાં સ્થાપ્યું, જેને હું જ્ઞાન સ્વરૂપ છું એમ સ્થાપ્યું, એને એવો અનુભવ થાય છે કે આત્મા તો જ્ઞાનાદિ જ્ઞાન ક્રિયા રૂપે પરિણમે છે, જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા રૂપે પરિણમે છે. તો કે આ રાગ તો પરિણમે છે એની અવસ્થામાં, અને જોડે જ છે, જ્ઞાનની જોડે જ પરિણમે છે, બાજુમાં જ પરિણમે છે. તો એમાં એ પોતાની સત્તાનો અસ્વીકાર કરે છે. જે પોતાની સત્તા જ્ઞાનમાં સ્વીકારે છે તે પોતાની સત્તા રાગમાં સ્વીકારતા નથી. રાગને વૈભાવિક પરિણામ જાણે છે, એક રોગ જાણે છે, અને એ રોગ એના સત્તાના અસ્વીકારથી ને કર્તૃત્વના અસ્વીકારથી એને ટાળે છે, એમ ટાળવાનો પણ રીતે જાણે છે. કેમ કે ટાળવા યોગ્ય જાણે છે ને, કે આ ટાળવા યોગ્ય છે, રોગ ટાળી નાખવા યોગ્ય છે. તો એની વિધિ પણ એ જાણે છે કે એની અવગણના કરવાથી તે જશે. સ્વભાવની મુખ્યતાથી કહીએ તો જાણે છે, પણ દ્રવ્યાનુયોગનો ચોખ્ખો વિષય લેવો હોય તો ત્યાં જીવ પોતે જ પરિણમે છે રાગરૂપે, બીજો કોઈ નથી. પણ એની અવગણના કરવી, એને ટાળવા માટે એની અવગણના કરવી, એ પણ સ્વમાની છે. જેમ સ્વમાની માણસની અવગણના કરો તો એ તમારા આંગણે ન આવે, એને માનપાન આપો તો જ આવે, એને ઉચિત સત્કાર મળે તો જ આવે, નહીતર ન આવે. કે આપણી અવગણના થાય ત્યાં કોઈ આપણને ગણતું નથી. તો રાગ પણ એવી ચીજ છે, જો એની અવગણના કરો એ ચાલી જશે, ટળી જશે, અને જો એને આદર આપો તો એ કાઢવો બહુ મુશ્કેલ છે. આ એની સ્થિતિ છે. એટલે ભલે આત્માનો ચારિત્ર ગુણ એટલે આત્મા રાગાંશ રૂપે પરિણમતો હોવા છતાં આખો આત્મા એવો નથી. એક અંશ રાગાંશ રૂપે આત્મા પરિણમતો હોવા છતાં આખો આત્મા નથી. આખો આત્મા અખંડ આત્મા તો જ્ઞાનમય છે એમ પોતે જાણે છે, ને એક અંશમાં રોગ વિભાવ છે તે અવગણીને ટાળવા યોગ્ય છે, દુર્લક્ષ કરીને ટાળવા યોગ્ય છે, એનો આદર કરવા યોગ્ય નથી. ઉપાધિક ભાવ આદરવા યોગ્ય નથી, નિરુપાધિક ભાવ છે તે આદરણીય છે એમ નિર્ણય કરીને એમ વલણ કરે એમ પરિણમે તો રાગ ટળે અને વિતરાગતા વધે અને પરિપૂર્ણ વિતરાગતા થાય. આ એની રીત નક્કી કરવા માટે બધો વિચાર કરે, પણ વલણ ક્યાં કરવું એ પાછી વાત છે. એક વાત વિચારથી નક્કી કરી અને વલણ જો ઊંધું રાખે તો એને નક્કી શું કર્યું? સત્ય અને અસત્ય બે જાણ્યું કે આ અસત્ય છે આ સત્ય છે. પછી અસત્ય પ્રત્યે વલણ રહ્યું તો એને જાણ્યું શું? કે એને કાંઈ નથી જાણ્યું, એનું વલણ ફેરવતો નથી. એને જ્ઞાન ને રાગ બે જાણ્યા તો આત્મા જ્ઞાન સ્વભાવી છે, હું પણ જ્ઞાનમાં અનુભવાય છે. જે રીતે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે તે રીતે ક્રોધાદિ ક્રિયા થતી માલુમ પડતી નથી. એટલે કે જો જ્ઞાનના આધારે જ્ઞાન ક્રિયાના આધારે પોતાની સત્તાનું ગ્રહણ થાય તો રાગાદિ ક્રિયામાં પોતાની સત્તાનો અનુભવ નહીં થાય. જાણશે કે આત્મા પોતે રાગાંશ રૂપે પરિણમે છે તો પણ પોતાની સત્તાનો અનુભવ નહીં થાય. એ પરતત્વ છે એમ જણાશે. અને જેને રાગમાં હું પણ અનુભવાય છે એટલે રાગ ક્રિયામાં ક્રોધાદિ ક્રિયામાં પોતાની સત્તાનો અનુભવ થાય છે તે જ્ઞાન થાય છે એમ જાણે છે તો પણ જ્ઞાનમાં હું પણ કરી શકતો નથી. અહીંયા ઉલટી સ્થિતિનો વિચાર કરીએ તો અનાદિથી જીવ રાગમાં હું પણ રાગમાં પોતાની સત્તાનો સ્વીકાર કરીને પરિણમી રહ્યો છે. એને ખબર નથી કે જ્ઞાન થાય છે, જાણવાનું જ્ઞાન થાય છે એને ખબર છે, છતાં જ્ઞાનમાં એને અહમ પણ નથી આવતો. નિયમ એવો છે કે બે માંથી એક જગ્યાએ એ સત્તાને સ્થાપી શકે. બે વિરુદ્ધ ભાવમાં એ સત્તાને સ્થાપી ન શકે. અને બે કેમ કે બે વિરુદ્ધ ભાવમાં વલણ નથી થઈ શકતું. જ્યાં સત્તાને સ્થાપે છે ત્યાં એનું વલણ થાય છે. હવે રાગાદી વિભાવમાં જો પોતાની સત્તાને સ્થાપે છે તો એનું વલણ રાગ તરફી રહે છે અને રાગ એને ક્યારે મટતો નથી, ભલે અનંતકાળ જાય તો એના માટે. એના ચારિત્ર ગુણની પર્યાય હોવા છતાં એનું પ્રયોજન શું છે? રાગ કરવાનું છે, દુઃખ કરવાનું છે? પ્રયોજન તો એને શાંતિ જોઈએ છે. કયા જીવને અશાંતિ જોઈએ છે? જીવને શાંતિ જોઈએ છે. તો ભલે બે એના પરિણામ હોવા છતાં એને હવે પ્રયોજન સિદ્ધ કરવું છે કે નહીં? આ સવાલ છે કે રાગ મારા ચારિત્ર ગુણની પર્યાયમાં થાય છે માટે હું કેમ મારો ન માનું એમ કરીને પકડ કરવી છે. અહીં તો એમ કહે છે કે તારા બે ગુણ પરિણમે છે, જાણપણારૂપ જ્ઞાન અને વિકલ્પરૂપ ચારિત્ર, બે ગુણનું પરિણમ. તારે ક્યાં વલણ રાખવું છે અને તારે શું જોઈએ છે? જો શાંતિ જોતી હોય તો જ્ઞાની એમ કહે છે કે તું જ્ઞાન પ્રત્યે વલણ કર. જો તારે શાંતિ ન જોતી હોય તો અનાદિના રાગ પ્રત્યે તારું વલણ છે, કાંઈ નવું કરવાનું તારે રહેતું નથી, એ તો તારું ચાલુ જ છે, કંઈ શીખવાની જરૂર નથી, અશાંતિ મારે. પણ અશાંતિ તને આકરી પડશે. તારું સત્ય સ્વરૂપ તો જ્ઞાનમય છે, રાગમય તારું સત્ય સ્વરૂપ નથી, છતાં તું અસતનું વલણ કરે તો તને આકરું પડશે. કેમ કે તારી ત્રસની દશા છે એ મર્યાદિત છે. અત્યારે ભલે દુઃખ તને તીવ્ર ન લાગતું હોય પણ એવા તીવ્ર દુઃખમાં ધકેલાઈ દઈશ કે પછી આરો વારો નથી અનંતકાળ સુધી. આ પરિસ્થિતિ છે. દુઃખ જોઈએ છીએ કે નહીં? દુઃખ જોઈતું નથી. સુખ જોઈએ છીએ તો તારું વલણ તું આત્મા પ્રત્યે, આત્મા તરફનું, જ્ઞાન તરફનું તારું વલણ કર. અને ઉપાધિક ભાવ છોડવા યોગ્ય છે અને નિરુપાધિક ભાવ છે તે આદરણીય છે એમ દ્રવ્યશ્રુત વડે, એટલે સત્પુરુષોના વચનને દ્રવ્યશ્રુત કહે છે. આચાર્યોના, જ્ઞાનીઓના, કેવળીઓના, સત્પુરુષોના વચનને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે. તે દ્રવ્યશ્રુત વડે તું નિર્ણય કર. એના વડે નિર્ણય કરે. કેમ કે અનુભવી પુરુષોના અનુભવ પૂર્ણ વચનો છે, એને એ રીતે નિર્ણય કરતા, એવા નિર્ણય એવો નિર્ણય કરનારને દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એનો પણ નિર્ણય હોય છે, અથવા એને થાય છે એવો નિર્ણય, એવો નિર્ણય હોય છે અથવા એવો નિર્ણય એને થાય છે. તે દ્રવ શ્રુત જ્ઞાન વાળો નિર્વિકલ્પ ભાવ શ્રુત જ્ઞાન વડે આત્માને પકડે, તેને એવી શાંતિનું કારણ પ્રગટ કરીને પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરે છે. આમ તો શું છે કે જીવને કષાયની તીવ્રતાનો અને કષાયની મંદતાનો અનુભવ છે, પણ કષાય રહિતપણાનો ક્યારેય એને અનુભવ નથી. એક વાર પણ જો એને એ સ્વાદ ચાખવા મળે જેને અહીંયા નિર્વિકલ્પ ભાવ શ્રુત જ્ઞાન કહ્યું છે, જ્યારે આત્માને નિર્વિકલ્પ ભાવ શ્રુત જ્ઞાન પ્રગટે છે ત્યારે એને આત્માની શાંતિ સાથે સાથે પ્રગટે છે, શાંતિનો આસ્વાદ આવે છે. અને એ શાંતિનો આસ્વાદ કરે ત્યારે એને એક એવી ભાવના ઉત્પન્ન થાય છે, એવી ભાવના છે કે હવે પછીની અનંત કાળાવલી આવા આત્મતત્વના ભોગવટામાં જ વહો આવે છે. નિયમસારનું આ વચન છે, ભાવનાનો ગ્રંથ છે ને, નિયમસાર છે એ સ્વરૂપની. કુંડ આચાર્ય દેવને સ્વરૂપની ભાવના જે ઉત્કૃષ્ટ થઈ એમાંથી રચના થઈ તે નિયમસાર નામનો ગ્રંથ છે. એ વાત કરી છે એમણે કે હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં આવી નિરાકુર શાંતિ, આવો નિરાકુર શાંત સ્વભાવ, એવી ચમત્કારિક શાંતિ છે કે જેની પાસે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઘણો પાતળો કષાયની મંદતાનો વિકલ્પ એ પણ એને દજાડે છે, જેમ માછલી પાણીની બહાર નીકળે ને તરફડિયું મારે એમ. માછલી પાણીની બહાર ઉડીને પડે કાંઠે અને રેતી ઠંડી હોય તો પણ એને સુવાતું નથી, પડી ન રહે. આટાઢી મજાની રેતી છે, ચાલો અહીંયા અહીંયા ઉડી રહી હવે થોડી વાર, અહીંયા તરફડાટ નાખે તો ગરમ રેતીમાં એની શું દિશા થાય? કેમ કે એનો સ્વભાવ એટલો શીત છે કે એ પાણીનો જીવ પાણીમાં જ રહી શકે, પાણીની બહાર ન રહી શકે. એમ જેણે આત્માની શાંતિ વેદી છે એ લાખ વાતે પણ કષાયના એક કણને મંજૂર કરવા ઉભો રહે નહીં, મંજૂર કરી શકે નહીં, લાખ વાતે નહીં, કોઈ વાતે નહીં. એને તો હવે પછીની અનંત કાળાવળી આત્મતત્વના ભોગવતા એ જ એની ભાવના હોય, બીજી એની ભાવના ન હોય. નિર્ણય કરે છે તે જીવ નિર્વિકલ્પ ભાવ શ્રુત જ્ઞાન વડે, પછી હવે જ્ઞાન ભાવ શ્રુત લેવું છે તો વિકલ્પ વાળું નહીં. દ્રવ શ્રુત છે એ તો શાસ્ત્ર છે, અને આત્માને જે જ્ઞાન દ્રવ શ્રુતને નિમિત્તે ચાલ્યું તેને ભાવ શ્રુત કેવું કે નહીં, કે એ ભાવ શ્રુત નહીં. જે જ્ઞાન દ્રવ શ્રુતના આશ્રયે દ્રવ શ્રુતના નિમિત્તે હજી પ્રવર્તે છે તે જ્ઞાન પણ હજી ભાવશ્રુત નથી. છે જ્ઞાનનો ભાવ, ભૂતગળ નથી, છતાં પણ એ જ્ઞાન સ્વરૂપના આશ્રયે નથી અને શાસ્ત્રના આશ્રયે છે, ત્યાં સુધી ભાવ સ્વરૂપ નથી. કેમ કે વિકલ્પાત્મક છે. શાસ્ત્રના નિમિત્તે પ્રવર્તું જ્ઞાન વિકલ્પાત્મક છે, વિકલ્પ સહિત પરિણમે છે, તે જ્ઞાન પણ ભાવ સ્વરૂપ જ્ઞાન નહીં. એવું બતાવવા માટે અહીંયા ગુરુદેવ એ શબ્દનો ઉપયોગ કર્યો છે કે નિર્વિકલ્પ ભાવ સ્વરૂપ જ્ઞાન વડે પડે. જ્યારે જ્ઞાન અંતર્મુખ થઈને નિર્વિકલ્પ આત્મતત્વમાં એકાકાર થાય, તદાકાર થાય અને એ રીતે પોતાના સ્વરૂપનું ગ્રહણ થાય, ત્યારે એણે નિર્વિકલ્પ ભાવસૃત જ્ઞાન વડે આત્માને પકડ્યો એમ કહો, ગ્રહણ કર્યો કહો કે પકડ્યો એમ કહો, પકડવું અથવા ગ્રહણ કરવું. નિર્વિકલ્પ પણ એક ભાવ છે, જેમ સ્વવિકલ્પ એક ભાવ છે, રાગ પણ એક ભાવ છે, એમ જ્ઞાન પણ ભાવ છે ને નિર્વિકલ્પ જ્ઞાન પણ એક ભાવ છે, આત્માનો ભાવ છે, પ્રગટ ભાવ છે. ભાવ એટલે વિકલ્પ એમ નહીં, જેટલા ભાવ એટલા વિકલ્પ અને જેટલા વિકલ્પ એટલા ભાવ એમ નહીં. વિકલ્પ ભલે એક ભાવ છે તો જ્ઞાન પણ એક ભાવ છે, રાગ પણ એક ભાવ છે ને જ્ઞાન પણ એક ભાવ છે. જ્ઞાનમાં સ્વવિકલ્પાત્મક એટલે કે જ્ઞેયાકારે જ્ઞાન થવું પણ એક ભાવ છે, અને આત્મા જે નિર્વિકલ્પ અભેદ તત્વ છે એના આકારે થવું જ્ઞાનનું એ પણ એક ભાવ છે. ભાવશ્રુત જ્ઞાનનો ભાવ એટલે ભાવ, પણ અહીંયા નિર્વિકલ્પ ભાવ લેવો છે. ભાવ એટલે આત્માનો ભાવ, પછી રાગને ભાવ કહેવાય, જ્ઞાનને ભાવ કહેવાય, પરિણામ માત્રને ભાવ કહેવાય, જીવના તમામ પરિણામને ભાવ કહી શકાય. પણ જેને ભાવશ્રુત કહીએ તે ભાવશ્રુત આત્માના સ્વભાવના આશ્રયે પ્રગટેલું જ્ઞાન તેને ભાવશ્રુત જ્ઞાન કહીએ. જે શ્રુત જ્ઞાન સ્વભાવને આશ્રયે પ્રગટે તે ભાવશ્રુત જ્ઞાન છે. એમ આત્મામાં ને આત્મામાં દ્રવ્યશ્રુતને ભાવશ્રુત લાગુ પડે છે. જે વિકલ્પાત્મક જ્ઞાન છે દ્રવ્યશ્રુતના આધારે થયેલું તે દ્રવ્યશ્રુત છે. બહારમાં શાસ્ત્ર દ્રવ્યશ્રુત છે, આનું વિકલ્પાત્મક જ્ઞાન પણ દ્રવ્યશ્રુત છે. અને આત્મામાં જે જ્ઞાન અંતર્મુખ વળીને નિર્વિકલ્પ થયું તે ભાવશ્રુત જ્ઞાન છે, જેમાં આત્માનો રસ ભારો ભાર ફર્યો છે. એવું જે જ્ઞાન આત્માની સાથે અભેદ થઈ ગયું તો આત્મા નિર્વિકલ્પ હતો. આત્મા તો અનાદિથી નિર્વિકલ્પ હતો, જ્ઞાન પણ નિર્વિકલ્પ થઈ ગયું, એને ભાવ નિર્વિકલ્પ ભાવસ્વરૂપ જ્ઞાન કહેવામાં આવે છે. જેને શુદ્ધોપયોગમાં નિર્વિકલ્પ દશા કહી છે તે ભાવસ્વરૂપ જ્ઞાનની નિર્વિકલ્પ દશા છે. શુદ્ધોપયોગમાં જે પ્રથમ સમ્યક દર્શનના કાળમાં પ્રગટ થાય છે તે ભાવસ્વરૂપ, તેવા ભાવસ્વરૂપ જ્ઞાન વડે આત્માને પકડે તેને એવી શાંતિનું કારણ પ્રગટ કરીને, એ ત્યાં શાંતિ પ્રગટે. ભાવશ્રુત જ્ઞાન કારણ છે અને શાંતિ પ્રગટ થવી તે કાર્ય છે. આ પરસ્પર નિમિત્ત નૈમિતિક સંબંધ લઈને કાર્ય કારણ ઉતાર્યું છે કે આત્માને નિર્વિકલ્પ ભાવશ્રુત જ્ઞાન પ્રગટવું તે કારણ છે અને આત્માની નિર્વિકલ્પ શાંતિ પ્રગટવી તેનું કાર્ય છે. એવું કારણ પ્રગટ કરીને, એમ ભાવસ્વરૂપ જ્ઞાન પ્રગટ કરીને પોતે શાંતિ પ્રગટ કરે અને એ શાંતિ પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ એક જ શાંતિનો ઉપાય છે. બાકી જગતમાં ક્યાંય શાંતિ નથી ને ક્યાંય સુખ નથી. કહેવાની જરૂર નથી કે બધે અશાંતિ ને દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય શાંતિ ને સુખ છે. અમે તો સુખી છીએ, પાણી માગીએ ત્યાં અમને દૂધ મળે છે, આમ દામ ને ઠામ અમારે છે. જ્ઞાનીઓ એમ કે છે, ગુરુદેવ કહેતા કે ભાઈ તને બાપુ હરખ અને હરખ અને પાથ્યો છે, આ તો તું ઘણા દુઃખમાં ચાલ્યો જઈશ. એવું છે ભાઈ કે આ મનુષ્ય જન્મમાં જીવ આવે છે, આપણે તો મનુષ્ય ગતિમાં છે એટલે આપણો વિચાર કરવો રહ્યો. પૂર્વકર્મના યુગે જે કાંઈ બહારમાં સંયોગ પૂર્વ પુણ્યના યુગે અનુકૂળતાના પ્રાપ્ત થાય છે તો એ છે તો પૂર્વકર્મનું કારણ. પણ આ જીવ એટલો બધો રસ રેડી દે છે એની અંદર મારા કરીને કે આખું આયુષ ખતમ કરે છે, ખલાસ કરે છે આખું આયુષ. બે પ્રકારે ભૂલ થાય છે, એક આ સંયોગમાં ભૂલ થાય છે આવી અનુકૂળતાના રસમાં, અને જેને પ્રતિકૂળતા હોય એને અનુકૂળતા મેળવવાનો રસ ચડે એટલે એની એ વાત થઈ. અને એક બીજો રસ ચડે છે ક્ષયોક્ષમ જ્ઞાનનો, જે ઇન્દ્રિય જ્ઞાન છે જેને બુદ્ધિ કહે છે, એ જો પૂર્વકર્મના કારણે એનો ક્ષયોક્ષમ વિશેષ હોય, એમાં કારણ પૂર્વકર્મનો છે તો એનો રસ ચડે, તો એ અતિન્દ્રિય જ્ઞાનથી ઘણો દૂર જાય છે. જેમ સંયોગના રસવાળો જીવ અસંયોગી આત્મતત્વથી બહુ દૂર ચાલ્યો જાય છે, એવો જ ઇન્દ્રિય જ્ઞાનના રસવાળો જીવ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવથી અત્યંત અત્યંત દૂર ચાલ્યો જાય છે. આ બે જગ્યાએ સાવધાનીને સાવચેતી રાખવાની જરૂર છે. જો અહીંયા ચેતે કે ગમે તેમ હોય એ પ્રકાર પણ કર્મકૃત છે, સ્વભાવ જુદી વાત છે ને જુદો વિષય છે, આ કર્મકૃત છે એમ કરીને એની કિંમત કાઢી નાખે, એની તુચ્છતા કરી નાખે સંયોગની, ભલે અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો બંનેને તુચ્છ ગણે. ઉઘાડ ગમે તેટલો હોય તો પણ એને તુચ્છ ગણે, અને એક સ્વભાવનો આદર કરવાનું લક્ષ રાખે તો જ બચે, નહીં તો રસ ચડ્યા વિના આ પરિસ્થિતિ એ જે રસ ચડી જાય છે આખું આયુષ્યમાં ચાલ્યું જાય. અહીંયા નિર્ણયપૂર્વક આત્મ સ્વરૂપનું ગ્રહણ કરીને નિર્વિકલ્પ ભાવ સ્વરૂપ જ્ઞાન દ્વારા શાંતિને પ્રગટ કરી અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરવાની એક જ બોલમાં વાત કરી દીધી. ટૂંકામાં પણ એમ ગાગરમાં સાગર ભર્યો હોય એવો વિષય.
જય હો.